તારીખ 18/5/1994 શ્રી સમયસર ગાથા 195 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184
શ્રી સમયસર પરમાહલ નિર્જરા અધિકાર આ અધિકારમાં આચાર્યદેવ સમ્યક દ્રષ્ટિની અંતરંગ પરિણતિ દર્શાવે છે, શુદ્ધ ઉપયોગ થાય છે, નિર્વિકલ્પ મોક્ષ માર્ગની દશા છે, એ પ્રસિદ્ધ વિષય છે. પરંતુ સ્વવિકલ્પ દશામાં કર્મના ઉદયના ભોગવતા કાળે પણ મોક્ષ માર્ગની પરિણતિ એ મોક્ષ માર્ગ જીવનું મુખ્ય પરિણામ છે એ અહીંયા દર્શાવવું છે. એ વિષયને લગભગ સાત શાસ્ત્રના અભ્યાસી જીવો નથી સમજી શકતા. એટલા માટે નથી સમજી શકતા કે એક તો એને દર્શાવનાર જ્ઞાની પુરુષનો સમાગમ નથી, ભલે વિદ્વાન છે તો પણ જ્ઞાની પુરુષનો સમાગમ નથી અને પોતાનો અનુભવ નથી. આ બે પ્રકારની કોઈ ને કોઈ ક્ષતિ હોવાથી સ્વવિકલ્પ દશામાં કર્મ ઉદયમાં પ્રવર્તતા પણ મોક્ષ માર્ગે નું મુખ્ય પરિણમન વિતરાગ પરિણતિ રૂપ છે, ધર્મદશા રૂપ છે અને એને લઈને એ પ્રતિ સમય મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે, અથવા તો એમની નિર્જરા ચાલુ છે, એ નિર્જરાવંત જ્ઞાની છે એમ કહીને અહીંયા એમનું અંતરંગ સ્વરૂપ દર્શાવવું છે. દ્રષ્ટાંત આપે છે ગાથાર્થ. જેમ વૈદ્ય પુરુષ વિષને ભોગવતો એટલે કે વિષને ખાતો છતો મરણ પામતો નથી, એ વિષનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા રોગની સ્થિતિમાં કરવો, કઈ માત્રામાં કરવો, કયા સમયે કરવો, એ બધા પ્રકારનું પરિજ્ઞાન હોવાને લીધે ઝેર ખાય તો પણ એ મરતો નથી. ઊંટાનો ઝેર ખાઈને તંદુરસ્ત થાય છે, ઝેર ખાઈને મરતો તો નથી પણ ઝેર ખાઈને રોગ નિવારણ કરે છે. તેમ જ્ઞાની ઉદગળ કર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી. તેમ જ્ઞાની પૂતગળ કર્મના ઉદયને ભોગવે છે એટલે કે પૂતગળ કર્મના ઉદયમાં જે સામગ્રી હોય બહારમાં નો કર્મની એને ભોગવે છે તો પણ તે વખતે તે બંધાતો નથી. ટીકા. જેમ કોઈ વિશ્વવૈદ્ય, ઠીક નામ પણ એનું એ પાડ્યું છે વિશ્વવૈદ્ય, નાડી વૈદ્ય, પછી એના રસાયણની ઔષધિ હોય તો રસવૈદ્ય, એને રસવૈદ્ય કહે છે. એ રસાયણોનો ઉપયોગ કરી શકે એટલે બહુ જલદ દબાવનો ઉપયોગ કરી શકે, એમ જુદા જુદા પ્રકરણ ઉપર એના નિષ્ણાંતોના નામ છે, વૈદ્યના નિષ્ણાંતોના નામ છે. નાડીના નિષ્ણાંત હોય એને નાડી વૈદ્ય કહે છે, ઝેરનો પ્રયોગ કરનારા નિષ્ણાંત હોય એને વિષવૈદ્ય કહે છે, અને અનેક પ્રકારના રસાયણો છે એ રસાયણોને ખવડાવીને તંદુરસ્ત કરે તો એને રસવૈદ્ય કહેવામાં આવે છે. આયુર્વેદની અંદર એ બધા પ્રકાર છે. જેમ કોઈ વિષવૈદ્ય બીજાઓના મરણનું કારણ જે વિષ, વિષ તો શું છે, ઝેર ખાઈ મરી જાય, તેને ભોગવતો છતો પણ અમોઘ વિદ્યાના સામર્થ્ય વડે, અમોઘ એટલે રામબાણ, નિષ્ફળ ન જાય તેવી વિદ્યાને અમોઘ વિદ્યા અથવા રામબાણ વિદ્યા કહેવામાં આવે છે. રામચંદ્રજી એટલા નિષ્ણાત હતા ધનુર્વિદ્યામાં કે એમના ધનુષ્યમાંથી જે બાણ છૂટ્યું હોય એટલે સામાના રામ રમી જાય, બીજું કાંઈ થાય નહીં, એ બાણ પાછું ફરે નહીં, અને નિષ્ફળ જાય નહીં, સામાન્ય માર્યા વગર નિષ્ફળ જાય નહીં, એવી વિદ્યા શીખેલા વશિષ્ઠ ગુરુ પાસે આશ્રમમાં. બોતેર બધી વિદ્યા જગત માત્રની વિદ્યા શીખેલા. એટલે એક કહેવત થઈ ગઈ, રામબાણ ખાલી ન જાય અને નિષ્ફળ ન થાય અને રામબાણ કહેવામાં આવે છે. અમુક વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી શું થાય છે? આ એક આચાર્ય મહારાજે બહુ માર્મિક વાત કરે છે કે વિષ ખાય, ઝેર ખાય અને ઝેર ચડીને મરે નહીં. તો કે જે ઝેર ચડવાની એની શક્તિ છે એને રોકી છે એમણે. વિશ્વવૈદ્ય શું કર્યું છે કે ઝેર ચડવાની જે શક્તિ છે જેને લઈને મરણ થાય એને રોકી લીધી છે. આ માર્મિક રીતે વાત કરી છે. કેમ કે અહીંયા કર્મના ઉદયની શક્તિ કે જે જીવના પ્રાણને હણે, જ્ઞાન દર્શન પ્રાણને હણે મારે, એ શક્તિ રોકી લીધી છે. શું એમ લેવું છે સામે? જેમ દ્રષ્ટાંતમાં ઝેરની શક્તિ રોકી છે એમ અહીંયા કર્મની શક્તિ રોકી છે એમ કેવું છે? પરિણામ ગમે તે પ્રકારનું હોય, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, ગમે તે પ્રકારનું હોય પણ એની શક્તિ એના રસમાં છે, એ રોકી લીધી છે. રસ નિરસ કરેલો છે. પછી કઈ કર્મનો ઉદય કે કર્મને લઈને કઈ થાય આત્માને, એ વાત બનતી નથી. કોઈ જ્ઞાની ને મુનિ ને પરાણે પીવડાવી દે લ્યો, શું તો એને કઈ થાય નઈ, એની અસર ન ચડે. શું તો જે રસ થી પીએ છે એને અસર ચડે છે, ચડે ને. ડાક્ટર સુંઘાડીને બેભાન કરે છે ને, નોર્મલ અવસ્થામાં બેભાન થાય પણ જો માણસ જાગૃત રહેવાનો, બેભાન નહીં થવાના પ્રયત્નો આવે તો મુશ્કેલી પડે ડાક્ટરને તે બેભાન કરવામાં. શું એવું છે? હા, મને વધારે ડોઝ આપવો પડે, એને બહુ તીવ્ર ડોઝ આપવો પડે. ડોઝ લેવા તૈયાર થયો છે એટલો તો ફેર પડ્યો છે ને, એટલે ચડે છે, નહીતર એ ન ચડે એમ છે. આ બહુ સૂક્ષ્મ વિષય લીધો છે. દ્રષ્ટાંત ભલે સાદું લાગે, પરિણામનો વિષય ઘણો સૂક્ષ્મ છે. શું કહે છે કે વિદ્યાના સામર્થ્ય વડે એટલે જ્ઞાનના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી વૈદ મરતો નથી, તેમ જ્ઞાનીઓને તેમ અજ્ઞાનીઓને બેમાં પછી લેશે, જ્ઞાની ને અજ્ઞાની બેને લેશે. હા, તેમ અજ્ઞાનીઓને રાગાદી ભાવોના સદભાવથી બંધનું કારણ છે જે પૂતગળ કર્મનો ઉદય. કોને? અજ્ઞાનીઓને, જ્ઞાનીઓને નહીં. જે કર્મનો ઉદય શું નવા બંધનું કારણ છે, બંધનું કારણ છે એ તો રાગાદી ભાવોના સદભાવને લઈને છે. ખરેખર જૂના કર્મનો ઉદય એને બાંધતો નથી પણ પોતાને રાગાદી ભાવનો સદભાવ પણ હોવાથી પોતે નવા કર્મને બાંધે છે. જૂનો તો ખરી જાય છે પણ એ રાગાદી ભાવોના સદભાવને લઈને એને અવલંબે છે, એમાં એકત્વ કરે છે અને એ એને નવા બંધનું કારણ થાય છે. હા, કાર્ય તો વર્તમાનમાં જ થાય ને, ભૂત ભવિષ્યમાં તો કાર્ય થવાનો પ્રશ્ન જ નથી. એવા પૂતગળ કર્મના ઉદયને એમ કેવું છે? એવા જ પૂતગળ કર્મના ઉદયને એમ અજ્ઞાન ભાવે બાંધેલું હોય, ભલે એ જ્ઞાનીને ઉદય હોય પણ અજ્ઞાન ભાવે બાંધેલું હોય. અજ્ઞાની અજ્ઞાન ભાવે બાંધ્યું છે અને જ્ઞાનીએ પણ અજ્ઞાન ભાવે કર્મ બાંધ્યું છે, એટલે એવો જ ઉદય આવે. અને જેવો અજ્ઞાનીને ઉદય આવે એવો જ જ્ઞાનીને ઉદય આવે. તેને જ્ઞાની ભોગવતો છતો પણ એ ઉદયની અંદર જ્ઞાની પ્રવૃત્તિ કરતો છતો પણ અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા, કેવો રામબાણ જ્ઞાન છે એમનું, એ વખતે પણ પોતાના જ્ઞાન સ્વરૂપમાં જાગ્રત છે. હું જ્ઞાન માત્ર છું, બાહ્ય સંયોગનો મને જરા પણ સ્પર્શ નથી. ગમે તે પ્રકારના સંયોગો હો, મને એનો જરા પણ સ્પર્શ નથી. એવું પોતાના જ્ઞાનને અનુભવતો થકો ખરેખર શું છે, અહીંયા નાસ્તિથી લીધું છે કે એને ભોગવતો નથી. પણ જ્ઞાનનું સામર્થ્ય એટલે શું, અહીંયા સામર્થ્ય એટલે ત્રિકાળી શક્તિ નથી લેવી, જે પ્રગટ સામર્થ્ય થયું છે તે જ્ઞાન બળ લેવું છે. પ્રગટ એવું જ્ઞાન બળ લેવું છે. એવો પ્રશ્ન આવ્યો છે આ વખતે, શ્રીરામજીનો પ્રશ્ન આવ્યો છે, જ્ઞાન બળ. જ્ઞાન બળ એટલે શું કહેવું છે, વીર્ય શક્તિને વધારે લેવી છે કે જ્ઞાન શક્તિને વધારે લેવી, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એ તો બધા ગુણ એક સાથે જ પરિણમે છે. જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન બળ કહેવાય અને પુરુષાર્થની પ્રધાનતાથી પુરુષાર્થ કહેવાય, છે બંને સાથે. તેમ જ્ઞાનીને તેને જ્ઞાની ભોગવતો છતો પણ અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદી ભાવોનો અભાવ હોતા કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી બંધાતો નથી. અમસ્થિત કર્મના ઉદયની શક્તિ તો કર્મના પરમાણુમાં છે, તીવ્ર હોય કે મંદ હોય, ગમે તે પ્રકાર હોય, પણ એની શક્તિ તો એ પરમાણુમાં છે. આ જીવ પોતે રાગાદી ભાવોના સદભાવને લઈને એ ઉપાધિને ગ્રહણ કરે છે, કર્મના ઉદયને પોતે ગ્રહણ કરે છે, એટલે કે એ અસરને પોતે ગ્રહણ કરે છે. કર્મના પરમાણુ કાંઈ એનામાં આવીને કાંઈ કરતા નથી, એ તો ભિન્ને ભિન્ન રહે છે, પણ પોતે મને થાય છે, મને આમ થયું, મારામાં થયું, મારે લીધે થયું, એમાં મારું કારણ છે, આ પ્રકારનો ભાવ એનો વર્તે છે. એટલે પોતે જ પોતે ઉપાધિ ભરે છે, ઉદયની ઉપાધિ પોતે ભરે છે કે આવો ઉદય મારો છે, મારો ઉદય છે માટે મને દુઃખ છે, મારો ઉદય છે માટે મને સુખ છે, આમ કલ્પના કરે છે. કે મારાપણું કર્યું તો મારાપણું કર્યું તો મમતા ભાવ કહેવાય કે સમતા ભાવ કહેવાય? પરમા મારાપણું કર્યું તો મમતા ભાવ કહેવાય, સમતા ભાવ છે ન કહેવાય? અંદરમાં શું કરે છે એ વિચારવા જેવું છે. આ તો શબ્દો, તો શબ્દો થયા, એનો અંદરમાં ભાવ કેવો હોય છે, આ એક સમજવા જેવો વિષય છે. કે કર્મ ઉદય તો કર્મ ઉદયના કાળે બરાબર આવ્યો, પરિપક્વ કાળે આવે છે. જ્ઞાની જ્ઞાન ભાવમાં રહે છે એ વખતે, જ્ઞાની જ્ઞાન ભાવમાં રહે છે કે કર્મના ઉદયમાં જે એનો ઉપયોગ ગયો, સવિકલ્પ દશા છે ને, એટલે ઉપયોગ ગયો, રાગનો અંશ પણ ઉત્પન્ન થયો કે દ્વેષનો અંશ પણ ઉત્પન્ન થયો, ચારિત્ર મોહનો અંશ પણ ઉત્પન્ન થયો, આ બધો પ્રકાર ચાલે છે. બીજાને પણ ખ્યાલ આવે, બાહ્ય પ્રવૃત્તિથી બીજાને પણ ખ્યાલ આવે, છતાં પણ એ જ્ઞાન ભાવમાં રહે છે અને બાકીના જે અંશો છે એમાં એનો રસ નથી. એને કૃપાળુ દેવે અપ્રયત્ન દશા કહી છે. કેવી દશા કહી છે? અપ્રયત્ન દશા છે. ઉદયમાં જ્ઞાની અપ્રયત્ન દશાએ વર્તે છે, જ્યારે પોતાના સ્વરૂપમાં પ્રયત્ન દશાએ વર્તે છે, એમ છે. ઠીક, એટલે કે જ્ઞાન સ્વરૂપમાં સાવધાન છે અને ઉદયમાં ઉપયોગ જવા છતાં સાવધાન નથી, રાગાંશ હોવા છતાં સાવધાન નથી, આમ છે. એટલે જે અજ્ઞાન દશામાં રસ આવે એવો રસ જ્ઞાનીને આવતો નથી, અથવા તો અજ્ઞાની આખે આખો એની અંદર ઉતરી જાય છે, ડૂબી જાય છે, પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જાય છે. જ્યારે જ્ઞાની જ્ઞાન ભાવમાં રહીને એટલી મોકળા સંદર્ભમાં રાખીને અલ્પ બાર એનું પરિણામ અલ્પ માત્રામાં બહાર આવે છે, એ પણ અપ્રયત્ન દશારૂપ છે. મોકળા સંદર્ભ જગ્યા રાખીને એટલી સાવ બહાર નથી આવતા, એટલી જગ્યા રાખીને એમ કેવું છે. એવું બધું થાય છતાં પણ એ પૂરેપૂરા બાર આવતા નથી, થોડાક બાર આવે છે, પૂરેપૂરા બાર આવતા નથી. મુનિમ છે, પ્રમાણિક મુનિમ છે, એ પ્રમાણિક મુનિમ પોતાના માલિકના શેઠના પૈસા બચાવવા માટે બીજાની સાથે તકરાર કરે કે ન કરે, કદાચ શેઠ ન કરે એટલો પણ કરે, પણ એને ખબર છે કે આ જે કાંઈ ફાયદો થશે અથવા નુકસાનથી બચશે, બચવાનું થશે, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. એ જે કાંઈ નફા નુકસાનનો પ્રકાર છે એનું ધણીપણું એને આવતું નથી. કેમ આવતું નથી? કે ભાનમાં છે કે હું માલિક નથી પણ નોકર છું, ને મારી માત્ર ફરજ બજાવું છું. આ પ્રશ્ન આપણે સ્વાધ્યાયમાં આવે છે કે તો પછી અમારે સંસારના કાર્યો કરવા કેવી રીતે? જો તમે એમ કહો કે આમાં પ્રયત્ન ન કરવો, તો મુનિમ તો કેટલો બધો પ્રયત્ન કરે છે પૈસાના લાભ નુકસાન માટે, મુનિમ કેટલો બધો પ્રયત્ન કરે, છતાં પણ એમાં એને માલિકે પણ આવતું નથી, મારી ફરજ બજાવું છું એમ જ આવે છે. માલિક થઈ જાય, એક પૈસા ને અડે તો એક પૈસા નો ચોર પણ કહેવાય. એ આજે એક પૈસા ને અડે છે, કાલે કેટલા ને કેટલો લેશે ને કઈ મેલ રહેશે? ઘણા દાખલા લીધા છે પ્રકરણ નો, પ્રાકરણ ને પ્રકરણ ને પ્રાકરણ, બરાબર છે. સેવે ને છતાં નહીં સેવ તો અણસેવ તો સેવક બને. શેઠ ને માલિક નો દ્રષ્ટાંત છે, નોકર ને માલિક નો દ્રષ્ટાંત છે. બહુ સારો અધિકાર છે. એ વખતે પોતે જ્ઞાન ભાવ મારીએ છે એમ કેવું છે. એટલે વિભાવ કરવાની શક્તિ રોકાઈ ગઈ છે. ખરેખર શું છે કે જ્ઞાન ભાવમાં રહેતા એવા જ્ઞાનીને બહારના પરિણામને અલ્પ એટલા માટે કહેવામાં આવ્યું કે એમાં તીવ્ર રસે પરિણામમાંની એની શક્તિ રોકાઈ ગઈ છે, પ્રતિબંધ થઈ ગયો એને એ શક્તિને. માટે રાગ રસનું ઝેર એને ચડતો નથી. ખરેખર તો ઝેર કર્મના ઉદયનું નથી ચડતું, રાગાદી ભાવના સદભાવને લઈને રાગ રસનું ઝેર ચડે છે. એ રાગ રસ રોકાઈ ગયો છે એટલે કર્મનો સમજાવે છે કર્મથી, કે કર્મના ઉદયનું ઝેર એને ચડતું નથી. ખરેખર તો પોતાના પરિણામમાં રાગ રસ થતો નથી, આવતો નથી, એ પ્રકાર છે. એટલે અમોઘ જ્ઞાનના સામર્થ દ્વારા, આ અમોઘ જ્ઞાનનું સામર્થ આ છે કે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપના ભાનમાં બરાબર રહે છે, તેથી કરીને એને ઉદયના પરિણામોમાં રસ ચડતો નથી. એ રસ ચડવાની એની જે શક્તિ હતી અત્યાર સુધી અજ્ઞાન દશામાં, એ શક્તિ બિડાઈ ગઈ છે. સાવધાન છે, પ્રયત્નવાન છે, એની પકડ છે અને ઉદયની પકડ નથી. જો ભરત ચક્રવર્તીને યુદ્ધના કાળમાં યુદ્ધના પરિણામોમાં પકડ આવતી હોત તો એમને સાંજના ધ્યાનમાં બેસે ત્યારે નિર્વિકલ્પ દશામાં આવત નહીં, એની સાબિતી છે, એની સાબિતી છે. કેમ? એ પરિણામનો એને રસ નહોતો ચડ્યો. જે પરિણામનો રસ ચડે એ પરિણામના વિકલ્પ ચાલ્યા વિના રહે નહીં. યોગ્યતા નથી, આ બુદ્ધિ નો વિષય નથી પણ યોગ્યતા નો વિષય છે. યોગ્યતા માંગે છે. શું પ્રશ્ન છે? કે મુમુક્ષુ જીવ આવી જ્ઞાનીની પરિણતિ જોવા માંગે તો કેમ પકડી શકતો નથી? એની બુદ્ધિમાં એ કામ કેમ વાત આવતી નથી, પકડાતી નથી? એ બુદ્ધિનો વિષય નથી પણ યોગ્યતાનો વિષય છે. યોગ્યતામાં પકડાય છે પણ બુદ્ધિમાં પકડાતી નથી. ઓછી યોગ્યતા વાળો ગમે એટલો બુદ્ધિ વાળો હોય નહીં પકડી શકે, વધુ યોગ્યતા વાળો ભલે ઓછી બુદ્ધિ વાળો હોય પકડી શકશે. એમ છે, યોગ્યતા પ્રધાની થવું, ક્ષોભ પ્રધાની ન થવું પણ યોગ્યતા કહો, પાત્રતા કહો, એ જોઈએ. આની અંદર પાત્રતા કેવી રીતે આવે પ્રશ્ન એ થાય. એવી પાત્રતા કેવી રીતે આવે કે જેટલી ગરજ વધારે એટલી એવી રીતે આવે. પોતાના આત્મહિતની જેટલી ગરજ વધારે, જેટલો ગરજ આવે એટલી પાત્રતા ઉત્પન્ન થાય. તત્કાળ જ, પાછળથી નહીં, તે જ વખતે ઉત્પન્ન થાય. પાત્રતા એવી ચીજ છે, એમાં ઉધારી નથી થતી. જોકે આ ધર્મનો માર્ગ જ રોકડ્યો છે, ઉધારીનો માર્ગ જ નથી. પાત્રતાથી માંડીને ધર્મ પણ તરત જ ઉત્પન્ન થાય છે, પાછળથી નથી થતો. કર્મના ફળ ભલે આગળ પાછળ આવે, ધર્મમાં એવું નથી. એ તો છે કે અહીંયા ઉદય ચાલુ છે, છતાં જ્ઞાનનું સામર્થ્ય કહો કે ધર્મનો પ્રભાવ કયો. અહીંયા એને જ્ઞાનનું સામર્થ્ય કહો કે પ્રગટ થયેલા ધર્મનો પ્રભાવ કયો.
ચમત્કાર,
એ ચમત્કાર છે. આ ચૈતન્ય નો ચમત્કાર છે. જયચંદજી એ ત્રણ શબ્દો વાપર્યા, આ લોકો કેમ લીધા નથી ખબર નથી. ત્રણ શબ્દો વાપર્યા છે, અમોઘ અચૂક અને સત્યાર્થ. જ્ઞાન નું સામર્થ્ય, જ્ઞાન ના સામર્થ્ય ને ત્રણ શબ્દ લગાડ્યા છે. તે દ્વારા રાગાદી ભાવોનો અભાવ હતા. રાગાદી ભાવોમાં શું લેવું? રસ સહિતના, પ્રયત્ન સહિતના, સાવધાની સહિતના રાગાદી ભાવોનો અભાવ હોવાથી એમ લેવું. શું? કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, ખરેખર તો એના પરિણામમાં કશાય રસની શક્તિ તૂટી ગઈ હોવાથી, કહે છે કે કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, એટલે કે કર્મના ઉદયની અસર આવે એવી પરિણામની સ્થિતિ નહીં રહી હોવાને લીધે એમ કેવું છે. શું? કર્મોદય તો કર્મોદય છે, તો અજ્ઞાની ના આવે, એવો જ્ઞાની ના આવે, અને એથી ખરાબ પણ આવે એની સાથે કાંઈ વાંધો નથી, એની કોઈ તકલીફ નથી. શું? જ્ઞાની બંધાતો નથી, જ્ઞાનીને નવો બંધ થતો નથી. બહુ પ્રસિદ્ધ વાત તો એ છે કે કોઈ જ્ઞાનીને અશુભ ઉદય અને અશુભ પરિણામ કાળે આયુનો બંધ ન પડે. લ્યો, ઠીક, એને શુભ આયુનો જ બંધ પડે. આયુ કર્મનો એવું છે કે આયુ છે એ શરીર સ્થિતિને સાથે સંબંધ રાખે છે, અને કોઈ પણ સંસારી પ્રાણી શરીરની મર્યાદામાં બંધાયેલો છે. શું કરીએ, શરીર ચાલતું નથી. ભાવ ઘણો યાત્રા કરવાનો છે પણ શરીર ચાલતો નથી. કેમ કે બંધાઈ ગયો છો. શું? અત્યારે જવું છે સિમંદર ભગવાન પાસે દર્શન કરવા, અહીંયા શરીરમાં બંધાણો છે. ભાવ ગમે તેમ ચાલે, ન કામ આવે. આવે છે, શરીરની મર્યાદામાં પ્રવૃત્તિ થાય છે ને આત્માને. જેમ કોઈને દોરડાથી બાંધો હોય ને હલચલ ન કરી શકે, એમ આયુ કર્મનું દોરડું એવું છે. અને એ દોરડીના દોરડાની અંદર જે તંતુ છે બધા, એ બધા તંતુનું દોરડું બનેલું છે. દોરડું શેનું બનેલું છે? એ બધા તંતુનું દોરડું બનેલું છે. એમ આયુ કર્મ છે એ અનેક પ્રકારના પરિણામની યોગ્યતા પરિણામોના તંતુથી વણાય 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 વણાયને એક આયુ કર્મને એન્ટ્રી પડે છે. કેમ કે એ એક ભાવમાં એક જ વાર પડે છે. બીજા બધા કર્મના કર્મો બંધાયા કરે, નાના વર્ણે બંધાયા કરે, દર્શના વર્ણે, મોહની અંતરાય, નામ પ્રકૃતિના ગોત, વેદનીના, એ બધા પડ્યા. એક આયુ એક એવું છે કે એક જ વખત બંધાય, અને એ બે તૃતીયાંશ કાળ પર્યંત જે કાંઈ પરિણામો થયા એ પરિણામોના તંતુનું એક દોરડું બનીને બાંધે છે જીવને નવા આયુષ તરીકે. એની એન્ટ્રી એવી રીતે પડે છે. સરવાળો જેમ મારીએ ને, ભાઈ આટલા રકમનો આ સરવાળો છે, આટલા આટલી આટલી જમે, આટલા ઉધાર, ને પછી આ બેલેન્સ આખા દિવસનો, એવી રીતે આ જમા ઉધારની રેસિપ્રોકલ એન્ટ્રી પીડા 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 પછી આયુષ બંધાઈ જાય કે હજી ક્યાં જશે, હવે કયું આયુષ ભોગવશે હવે પછી. એમાં જ્ઞાની છે એને અશુભ આયુનો બંધ ન પડે, એનો શુભ ભાવ એટલો વધેલો હોય, અથવા એવી ઊંચી કોટીના સ્વરૂપના સ્વભાવના પરિણામોના વિકલ્પો એના ચાલે કે એને અશુભનો ઉદય હોય, અશુભ ભાવ હોય, પણ ત્યારે એને આયુ કર્મ ન બંધાય, એ એન્ટ્રી ન પડે ત્યારે. એ આ કુદરતની વ્યવસ્થા છે. હા, સ્વરૂપ છે એ ભાવ અને ભાવના કારણના અભાવ સ્વરૂપે છે. એવા સ્વરૂપની ભાવના એ ભાવને ઉત્પન્ન થવા દેતી નથી. એ ભાવના કેવી? વિકલ્પ વાળી નહી. એ ભાવના સ્વરૂપના વેદન અને સ્વરૂપના આવિર્ભાવ પૂર્વકની છે. ભાવના સ્વરૂપના લક્ષ્ય, સ્વરૂપના વેદનના આવિર્ભાવ પૂર્વકની એ ભાવના છે. એ ભાવનાશીની ભાવના છે. ભાવાર્થ જેમ વૈદ્ય મંત્રો, તંત્રો, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે. વિષવૈદ્ય છે, ક્યાંય ઝેર ઉપર મંત્ર તંત્રનો પ્રયોગ કરે, ક્યાં કોઈ બીજી ઔષધિ મેળવે, અથવા એ ઝેરના પરમાણુને એવી રીતે કેળવે કોઈ પણ પ્રોસેસથી, કોઈ પણ પ્રક્રિયાથી, તો એ ઝેર કોઈ ખાય તો પણ એનું મરણ ન થાય, એનું મરણ ન થાય. એની જે મરણ કરવાની શક્તિ છે, એટલે એનો અર્થ એ થયો કે ઝેરને ડાયલ્યુટ કરી નાખ્યો. શું કરી નાખ્યો? ડાયલ્યુટ કરી નાખ્યો. સમુદ્રની એમાં નાખે તો માણસો મરી જાય. શું ગાળપુર ઝેર હોય અને એની આખી શીશી સમુદ્રમાં ખાલી કરી નાખે, વાટલો ખાલી કરી નાખે, સમુદ્ર ઝેર થાય કે ન થાય, કે ન થાય, કેમ કે એટલું બધું વિશાળ પ્રાણી છે, એકદમ એટલું બધું ડાયલ્યુટ થાય છે કે એને કઈ અસર આવતી નથી. એવું એને એની શક્તિ છે, એનો તીવ્રતા છે, એને તોડી નાખે છે, ઝેરની તીવ્રતાને તોડી નાખે છે. તેમ વિષ ખા, તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી. એવું વિષ ખાય તો એનું કઈ મરણ ન થાય. તેમ જ્ઞાની ને જ્ઞાનનું સામર્થ્ય એવું છે. શું છે? આ વાત છે. પોતાના જ્ઞાનાનુભવનું સામર્થ્ય એવું છે, નિર્વિકાર જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન કેવું છે કે સ્વરૂપે કરીને જે નિર્વિકાર છે, જ્ઞાનમાં વિકાર દાખલ કરી દો. અનંત કાળથી અનંત પ્રકારના વિભાવોની સાથે રહેતું જ્ઞાન, જુઓ અનંત કાળથી અનંત વિકારોના સાથે રહેતું જ્ઞાન ત્રણે કાળે નિર્વિકાર રહે છે, અંશ માત્ર પણ વિકૃત થતો નથી. કેટલું જ્ઞાનનું સામર્થ્ય છે! એવા પોતાના નિર્વિકાર જ્ઞાનને અનુભવે છે. એવું જે જ્ઞાનનું સામર્થ્ય છે કે કર્મ ઉદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે. ઉદયની અસર એ જ્ઞાનને પહોંચતી નથી, એ જ્ઞાનને પહોંચતી નથી એટલે એ આત્માને પહોંચતી નથી એમ કેવું છે. અને તેથી કર્મ ઉદય ભોગવાઈ જાય છે પણ જ્ઞાને જ્ઞાને આગામી કર્મનો બંધ કરતા નથી, જ્ઞાને બંધ થતો નથી. કેમ કે પોતે નિર્લેપ રહે છે, કર્મ ઉદય ના કાલે પણ પોતે નિર્લેપ રહે છે. નિર્લેપ રહે છે, પોતાના સ્વરૂપ અને પોતાના પરિણામ થી અભિન્ન છે, કર્મો દેથી ભિન્ન છે. આ પ્રમાણે સમ્યક જ્ઞાન નું સામર્થ્ય કયું? તો આ વાત છે ને કરી સમ્યક જ્ઞાન નું સામર્થ્ય કયું? સમ્યક જ્ઞાન સ્વવિકલ્પ દશામાં જ્ઞાની છે, છતાં પણ કર્મ ના ઉદય થી ઉદય ને કારણે બંધાતો નથી. એવી વાત છે. નાની પુરુષ સમજાવે તો એને ખ્યાલ કઈક આવે કે બુદ્ધિ થી ન્યાય થી આગમ થી નિર્ણય કરીને સ્વીકાર કરે ને, નહીતર અજાણ્યો રહીએ તો ગમે એટલા શાસ્ત્રો વાંચે તો પણ આ વિષય સમજાયો નથી. પછી આ લોકો બીજા લોકો વાંચે છે, વિદ્વાન સારા સારા વિદ્વાનો છે, આ બધું વાંચે તો આ મુનિ ની વાત છે. મને તો મુનિ ને ક્યાં કરવો જોઈએ? તો એ સંસારના જે કાર્યો નો કર્મો નહીં છે, મુનિ ને તો છે નહીં, તો દીક્ષા લઈને નિવૃત્ત થઈ ગયા છે. એમને કઈ ગૃહસ્થી ને કામ ધંધો વેપાર છે નહીં? સમ્યક દ્રષ્ટિ ની વાત છે, મુનિ ની વાત નથી, પણ સમ્યક દ્રષ્ટિ ની વાત છે. પણ સ્વવિકલ્પ દશામાં પણ સમ્યક દ્રષ્ટિ ની સમ્યક જ્ઞાન ની અંતરંગ પરિણતિ કેવી હોય છે એના અજાણપણા ને લઈને આવું વાંચીને પણ બીજી કલ્પના કરે, કા મુનિ ની કલ્પના કરે? પરિણતિ હોય છે બધાને બૌદ્ધિક સ્વીકાર તો છે, નિહંગર પંડિતો ને ખ્યાલમાં નથી, બધા લોકોને પણ ખબર છે. કપાળુદેવ ના સમાજમાં કે દિગંબર સંપ્રદાયમાં જે વિદ્વાનો છે એ આંતરિક પરિણતિ નો વિશે કોઈ નથી સમજતા. એના ઉપર તો આપણે જૈન શાસ્ત્ર સંગમ એના ઉપર લીધું છે, જ્ઞાન દશા ઉપર સંકલન છે, જ્ઞાન દશા ઉપર જૈન શાસ્ત્ર જેને સ્વાનુભૂતિ પ્રગટ થઈ એ સમસ્ત જૈન શાસ્ત્ર છે. એને અંતરંગ દશા સ્વવિકલ્પ કાળમાં કર્મ ના ઉદયના કાળમાં પણ એ સમયે સમયે મુક્ત ભાવમાં પરિણમે છે, અને એ મુક્ત છે. એ રીતે અંતરંગમાં જ્ઞાની મુક્ત છે, લેપાતા નથી એટલે મુક્ત છે. સહી મુક્ત એમ છે, બે ધારા છે, એક જ્ઞાન ધારા ને એક કર્મ ધારા. હું ક્યાંય તો 38 મી ગાથામાં એમ લખ્યું કે અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે આ શાસ્ત્ર છે. સારું થયું કઈક ચોખવટ તો આવી છે. 38 ગાથાની ટીકામાં શું કહ્યું કે અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે આ વાત છે, એટલે અજ્ઞાની ને સમજાવવા માટે આ શાસ્ત્ર લખ્યું છે, જ્ઞાની ને સમજાવવા માટે નું શાસ્ત્ર નથી. એ તો ચોખ્ખોટ આવી ગઈ છે. આખું શાસ્ત્ર રત્ની રચના જેવી રીતે છે. અજ્ઞાન અને મિથ્યાત્વ મટીને જ્ઞાન અને સમ્યક્ત થાય એ એક જ વ્યૂ પોઈન્ટ ઉપર આખું શાસ્ત્ર છે. મુનિ ની વાત ક્યાંથી આવી? આમાં પછી કલ્પના કરે એટલે સમજાય, એટલે હવે વૈરાગ્ય નું સામર્થ્ય બતાવે છે. હવે શું કે છે? કોઈ ભૂલો ન પડે એટલે બીજી સાઈડ બતાવે છે. શાસ્ત્ર વાંચીને જ્ઞાન થયું માટે જ્ઞાન થઈ ગયું? તો કે ના, જ્ઞાન અને વૈરાગ્ય એક સિક્કાની બે બાજુની જેમ સાથે રહે છે એમ છે. ખરેખર શું અ
વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે. જો મધ્યમ ઈબ માણો અર્ધે ભાવે મધ્ય દેહ ન પુરુષો, મધ્ય નો દ્રષ્ટાંત આપે છે જન્મમાં. ભોગે અર્ધો નાણે વીણ ભજ દે તો હેવ જેમ કોઈ પુરુષ મદિરાને અરીતિ ભાવે, અરીતિ ભાવે કે અપ્રીતિ થી પીતો થતો મત થતો નથી, પરાણે કોઈ પાઈ દે પીવું ના, એને દારૂ ચડે નહી, એને ઘેન ચડે જ નહીં. તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત વર્તતો થતો, વૈરાગ્ય ભાવે નિરસપણે વર્તતો થતો, કર્મોથી બંધાતો રાગ રસ નો અભાવ છે ને જ્ઞાન છે એમ કેવું છે. આ બીજું પડતું ખુલ્યું અહિયાં. જેમ કોઈ પુરુષ મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિ ભાવ પ્રવર્તતો છે એવો વર્તતો થતો, ઝેર જેવું લાગે દારૂ નો સ્વાદ એને ઝેર જેવો લાગે. જેને પૂછ્યું તું આ દારૂ નો સ્વાદ કેવો લાગતો હશે, આપણે તો કોઈ કેમ ખબર પડે નહીં. નવું દારૂ પીવા માટે આસક્ત હોય છે, દારૂ ના વ્યસન ની લોકો બહુ આસક્ત, એટલે દારૂ પીવા માટે એની સંપત્તિ ખલાસ કરી નાખે. આટલું બધું એની અંદર બહુ કઈ સ્વાદ આવે છે, પૂછ્યું એક જણ ને, કીધું હશે એને કોઈ વાત ભૂતકાળ જોઈને શું છે. ના ના એવું કઈ નથી, પણ એનો દારૂ પી અને ભાવે જ નહીં, નવા પીતા હોય એવું લાગે. શું એનો સ્વાદ એવો ખરાબ હોય છે કે કોઈ મેડિસિન દવા હોય ને એવો એનો સ્વાદ હોય છે. તો પહેલી વખત દારૂ પીએ એને તો ટીવ પાડવી પડે ને ટેવાય પછી ના છૂટી શકે એમ છે. શું એ ટીવ પડી જાય પછી એનો એનો બેસ્વાદ જે છે અથવા એનો જે ખરાબ સ્વાદ છે એને એનો લાગે, અને એની કલ્પના થઈ ગઈ હોય આ બહુ સારું આ બહુ સારું, એ પૂર્વગ્રહમાં જ પીએ તો એને કઈ લાગે જ નહીં. એવું સાવ નવો માણસ હોય એને તો દવા પીવડાવતા હોય એવું લાગે છે. એવું છે આ તો એવી જેને હોય એને અરતિ ભાવે એકદમ અપ્રીતિ ભાવે એને દારૂ ન ચડે, એને અસર ન થાય એમ છે. જેમ કોઈ પુરુષ મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિ ભાવ પ્રવર્તતો છે, એને ભાવતો જ નથી પરાણે કોઈ પીવડાવે છે એવો વર્તતો થતો, મદિરાને પીતા છતાં પણ એને પીવડાવી દીધું માનો કે તો પણ તીવ્ર અરતિ ભાવના સામર્થ્યને લીધે મત થતો નથી. એના જે અરતિના તીવ્ર પરિણામ છે એને શું થવા માંડે, ઉલટી થવા માંડે. પરાણે દારૂ કોઈ પીવડાવે એના મિત્ર હોય કે પછી કોઈ શત્રુ હોય ગમે તેમ, પરાણે એને ગળામાં નાખી દે, પરાણે ઉતારી દીધો હોય ભાવ એના અર્થે થઈ ગઈ હોય ઉલટી થાય તો દવામાં નથી થતો. કોઈ એવી બેસવાદ દવા હોય ને પરાણે માણસ પીએ તો પીએ એટલે ઉલટી થઈ જાય ને, એને એને એના પ્રત્યેની જે ઘૃણા છે એને લઈને દવા પેટમાં જાય તો બહાર નીકળી જાય બહાર ફેંકી જાય. ભાવને ને દ્રવ્યને જુઓ કેવા એના શરીરના ઓર્ગન સેવા છે. પરાણે એને દવા પીધી હોય તો એને ઉધરી હંગરે નહીં, એ આતરવા જવાને બદલે બહાર ફેંકે. નિમિત્ત નિમિત્ત ભાવને ને દ્રવ્યને કેવો સંબંધ છે. તીવ્ર અવર્તી ભાવના સામર્થ્ય ને લીધે મત થતો નથી, એટલે ભેલો થતો નથી, પાગલ થતો નથી, તેમ જ્ઞાની પણ જો એવું જ્ઞાની ના અહીંયા દ્રષ્ટાંત સિદ્ધાંત મળીને તેમ જ્ઞાની પણ મુનિ પણ એમ નથી કેતા, જ્ઞાની પણ એમ લે છે. રાગાદી ભાવોના અભાવથી સરળ દ્રવ્યોના ઉદ્ભવ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવૃત્તો છે, તો આટલું સારું ને આટલું નહીં એમ નહી, સરળ દ્રવ્યો પ્રત્યે. દુર્ગંધ પ્રત્યે તો વૈરાગ્ય છે, પણ સુગંધ પ્રત્યે રાગ છે એમ નથી. ગંધમાં બે છે, સુગંધ ને દુર્ગંધ. સર્વ દ્રવ્યોના સર્વ પ્રકાર દ્રવ્યોના લેવા, પાંચે પાંચ ઇન્દ્રિય અને મન બધું લઈ લેવું. સર્વ દ્રવ્યોના ઉદ્ભવ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તો છે, સાધારણ નથી લેતા, જ્ઞાનીને તીવ્ર વૈરાગ્ય હોય છે. એટલે મુમુક્ષુને પણ એ ઉદ્દેશ લીધો છે કે તીવ્ર વૈરાગ્ય હોવો ઘટે છે. શું તીવ્ર વૈરાગ્ય થવા વિના જે એકત્વ ભાવે રાગ રસ પ્રવર્તી રહ્યો છે, એ જ્ઞાન ના સામર્થ્ય ને જ્ઞાન રસ ને ઉત્પન્ન થવા દેશે. એટલે રાગ રસ નું ઝેર ચડે છે, અજ્ઞાન દશામાં રાગ રસ નું ઝેર ચડે છે. લાગે સાધારણ વાત, એમાં શું હોય, આપણને સેકન્ડ ભાવે છે ને, લાગે સામાન્ય વાત, ખરેખર એ વાત સામાન્ય નહીં છે. આપણા પરિવારમાં આપણા પરિવાર પ્રત્યે આપણે મમત્વ રાખીએ તો એક સામાન્ય વાત છે સંસારમાં. અમારો દીકરો તમને વાનો જ લાગે ને એમ કે, તમારો દીકરો કઈ ડબલો લાગે, વાનો ન લાગે તો કઈ ડબલો લાગે એમ કે, ઠીક. પોતાનો દીકરો કોને વાલો ન લાગે એમ કે, ઠીક. એ વાલક કરવા જતા કેટલું ઝેર ખાય છે એની ખબર રહેતી નથી. પછી રિએક્શન આવે ક્યારે, વિયોગ થાય ત્યારે, એનો જયારે વિયોગ થવાનો પ્રસંગ આવે, કોઈ પણ પ્રકારે કાં તો દ્વેષ છે ને કાં તો મરણ છે, એવો દશા પછી થાય, એ પછી સહન કરી શકે. ઝેર ખાધું છે એનું કળ એવા વિના રહેશે. આજે તને મીઠું લાગે છે એના કડવા કળ ભોગવા વિના એ છૂટશે નહીં. આમ છે, દ્રષ્ટાંત છે દીકરાનો, ગમે તે પ્રકાર હોય, ગમે તે પદાર્થ હોય, ચેતન કે અચેતન, સચેત અચેત, સચેત અચેત, મિશ્ર કોઈ પણ પ્રકાર હોય, એની જે મીઠાશ છે, સંયોગની મીઠાશ, વિયોગને વિયોગના દુઃખને ઉત્પન્ન કર્યા વગર રહી શકે. આમ સંસાર ચાલ્યો છે, જ્ઞાનીઓની શિક્ષા છે. કોઈ પણ ઉદયના પ્રસંગમાં મંદ રસે પ્રવર્તતું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે, કપાળ ગુરુનું વચન છે. કોઈ પણ પ્રકારના ઉદયમાં મંદ રસે પ્રવર્તવું તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે, દરવાજો છે, અહીંથી દાખલ થવા છે. તીવ્ર રાગરસ વાળાનો આ રસ્તો નથી, ઠીક. આ માર્ગ તીવ્ર રાગરસ વાળાનો નથી, કેમ કે તો એટલું ઝેર જ ખાય છે કે આત્માના આનંદ અમૃત ને ઉત્પન્ન કરી શકે, આત્માની શાંતિ ને નહીં ઉત્પન્ન કરી શકે. એક સિક્કાની બે બાજુ છે, એકત્વ નથી કરતો, ઉપયોગ જાય છે ખરો, પણ ઉપયોગ એકત્વ નથી સાધતો. હા, ઉપયોગ ની દિશા 12 છે, પરિણતિ ની દિશા 15 છે, દિશા ફેર ચોક્કસ છે, એકત્વ તો બિલકુલ નથી, ન તો અંતરંગમાં છે કે ન તો બહારમાં છે એમ છે. રામચંદ્રજીએ 6 મહિના લક્ષ્મણજીનો દેહ ઉચક્યો, ઉપયોગમાં એકત્વ નથી થયું, એટલે તો જ્ઞાની ને આશ્ચર્યની પ્રતિમા કીધા છે. અત્યારે કોઈ રામચંદ્રજી નિવૃત્ત જોયું કે પાગલ છે આ માણસ, સીતાની પાછળ રડતા હતા, સીતાનું હરણ થયું તો વૃક્ષ ને પૂછે, વેલા ને પૂછે, પશુ ને પૂછે, પક્ષી ને પૂછે, ને રોતા રોતા પૂછે. એટલે આશ્ચર્ય ની પ્રતિમા લીધા છે, જ્ઞાની છે, આશ્ચર્ય ની પ્રતિમા છે. આ ઓળખવા માટે તો અધિકાર છે, નિર્જળ અધિકાર જ્ઞાની ના અંતરંગ ને ઓળખવા માટે જ છે. દારૂ પીએ છે ને ઘેન ચડતું નથી એમ કે છે. શું છે આમાં? કઈક રહસ્ય છે, જરૂર કઈક આમાં રહસ્ય છે એમ કેવું છે. એક વાર જો ખાય એનો બીડો પાર થાય એમ છે. મફત થોડા પૂગે છે, એનું એટલું મહત્વ છે. પૂજનીય છે, પૂજવા યોગ્ય છે, માટે પૂજવાની વાત છે, એમને વાત નથી કઈ. જીનેન્દ્રો ની વાણીમાં આવેલી વાત છે, જે ગ્રંથોમાં વાત છે તો પરંપરા એ જીનેન્દ્ર પરમાત્મા ની વાણી ની પરંપરા ગ્રંથોમાં છે, એટલે એને જીનવાણી કહેવામાં આવે છે. પોતાની લોકો નથી, પોતાની યોગ્યતા નથી, એટલે કે પોતાની પાત્રતા નથી, એટલે કે પોતાની એટલી ગરજ નથી એમ છે. એ દશા પામવાની પોતાને એટલી જરૂર નથી. જીવને આત્મકલ્યાણ કરવું છે પણ પોતાની શરતે કરવું છે. ખરીદ કરવું છે પરમાત્મા પદ, અને સામે ચૂકવવું છે કઈ નથી એમ ચાલે. રાજાને મળવું હોય, પ્રધાનને મળવું હોય તો પણ પોતાની શરત કામ ન આવે. આ પ્રણલોક ના નાથ ને મળવું છે મારી શરત પહેલા, તારું કામ નથી બીજું જાતું, હજી તારું કામ અહીંયા. અનકન્ડિશનલ સરેન્ડરશીપ આવવી જોઈએ, સીધી વાત આ છે. અનકન્ડિશનલ, કોઈ શરત નહીં, મારે કોઈ પણ ભોગવી જોઈએ એટલું જોઈએ, તમારે જે કિંમત માગવી હોય તે માગી લ્યો, આટલી તૈયારી હોવી જોઈએ, પછી વાંધો નથી. પછી કોઈ કઈ લેતું દેતું નથી પણ તૈયારી કરવામાં પરસો ઉતરેલું છે. એટલે શું પણ પ્રશ્ન હોય છે તમારો? પછી સમય દ્રષ્ટિ ઠીક, પેલા નમો રિયંતાને શું કરવા? સિદ્ધપદ ને ભાઈ શું કરવા રાખ્યો? અનાદિ મૂળ મંત્ર માં શિવ ભગવાન તો અરિયન કરતા ઉપર ઉપર બિરાજે છે. એમને તો આપણો ભી સંસારી ગણાય, 14 ગુણ સ્થાન સુધી સંસારી. એને નવો અરિયન પેલો શું કરવા કર્યો? નીચે વાળાને પેલા શું કરવા આગળ રાખે છે? જૈન ધર્મ ની આ નીતિ છે, નીચે વાળાને આગળ રાખે છે, ઉપર વાળાને પાછળ રાખે છે. પોલિસી છે આ, જીનેન્દ્ર ની પોલિસી છે. વિચક્ષણ હોય તો ધ્યાન જાય, નહીતર ધ્યાન ન જાય. નમો નિંદાણ છે ગોઠા જ કરે ઘડિયાની જેમ. તો શું કરવા? નમો નિયંત્રણ પહેલા શેરમાં શું કરવા પાછળ? કારણ શું છે? શું ગુરુગુણ સંભાળવાનું કામ કર્યું હતું, બે ત્રણ વિદ્વાન હોય તપાસ્યું છે, પછી મારો વારો આવ્યો. એમાં શું કર્યું છે? મેં પેલા ગુરુદેવ ને લીધા છે, પછી જીનેન્દ્ર ને લીધા છે. એ લોકો ફેરફાર કર્યો, આપણે પેલા જીનેન્દ્ર નું લખો, પછી ગુરુદેવ ની મહિમા. શું કર્યું છે? ગુરુદેવ નો મહિમા કર્યો છે, પછી જીનેન્દ્ર નો મહિમા કર્યો છે. પેલા મહિમા ગુરુદેવ નો કર્યો છે. શું એમને એમ લાગ્યું કે સારું નહીં લાગે આ સમાજમાં? આ સારું નહીં લાગે સમાજ ને, હજી સારું દેખાડવું છે પાછું. હૃદયમાંથી નીકળી છે મહિમા, ભક્તિ તો કુદરતી નીકળી છે. ફેરવી જ નખો ના ફેરવા. સમાજ માં આપણે કેમ લાગે? સમાજ ને લાગુ એ લાગે વિચક્ષણ હશે એમ જ છે. નમસ્કાર મંત્ર વખતે કેમ આ વાંધો નથી પાડતા તમે? નમસ્કાર મંત્ર બોલો છો ત્યારે આ વાંધો કેમ પાડતા નથી? હરિયન શું કરવા પેલા ને સીધું કરવા પાછા? એટલે અહીંયા તમને વાંધો દેખાય છે શત્રુષ્ઠ માટે આમ છે. કીધું આ તો અનંત તીર્થંકરો થી અધિક છે એવું જેનું હૃદય છે એનું લખાણ છે. તે જ્ઞાની કહો કે બીજા જ્ઞાની કહો એ સમજાય તેથી મારો આવશે. એ નહીં સમજાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર પહેલા સમય દ્રષ્ટિ પછી હાલ બહાર નીકળતો હોય છે. તારું કામ નથી, નો એડમિશન એમ છે. ધીરુભાઈ અનુભવ ની વાત છે બધી, ગણિત માં હમણાં એવી નથી. બેસવા માટે બીજી વાત છે, આ અંદર દાખલ થવાની વાત છે, આ માર્ગ માં દાખલ થવાની વાત છે. પરિણામ થયું છે બધા સાધકો નું આમ જ પરિણામ થયું છે એમ છે. પ્રત્યક્ષ શું ને પરોક્ષ શું એ ન સમજાય. સિદ્ધ ભગવાન પરોક્ષ છે, હરિયન પ્રત્યક્ષ છે. પ્રકરણ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ના યોગ નું મહત્વ સમજાવવાનું નથી. જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મુમુક્ષુતા આવવાની નથી. જ્ઞાન દશા તો નહીં આવે, મુમુક્ષુતા નહીં આવે એમ વાત છે. ખરેખર તો એવી વાતો છે.